હવે પાંચમું વચનામૃત, બહુ સરસ વચનામૃત છે પાંચમું, સમજ્યા જેવું છે. સંપ્રદાયમાં બહુ માન્ય થયેલું છે અને સંપ્રદાયમાં બહુ લોકોએ કંઠસ્થ કરી રાખ્યું છે આને. ગમીના સમય ઉત્સવ હોય ને તો કંઠસ્થ બોલવાનો હોય ને તો આનો જ નંબર લાગે છે. હવે તમે બીજો ક્યાંક નંબર લગાડજો એ ભલામણ છે. પાંચમો વચનામૃત, સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 ના માક્ષ સુધી અષ્ટમીના દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા અને સુરક્ષિત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે રાધિકાએ સહિત એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેનું ધ્યાન કરવું, અંતે ધ્યાન કરતા મૂર્તિ હૃદયને વિશે ન દેખાય તો પણ ધ્યાન કરવું, પણ કાયર થઈને તે ધ્યાનને મૂકી દેવું નહીં. એવી રીતના જે આગ્રહવાળા છે તેની ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે અને એની ભક્તિ કરીને ભગવાન એને વશ થઈ જાય છે. પહેલી વાત તો એ, આ વચનામૃતની અંદર મહારાજ મહદઅંશે ધ્યાનનું પ્રતિપાદન કરે છે. પણ ઘટના એવી ઘટી છે, મારે ધ્યાનની વાત કરવી છે અને વાત જ્યાં પ્રારંભ કરવા જતા છે ત્યાં પરોક્ષના ભક્તો આવીને બેસી જાય સભામાં. પછી મહારાજના મનમાં તો ધ્યાનનું બેકગ્રાઉન્ડ તૈયાર કર્યું છે ને હવે આ બેઠા છે, પણ વાત કીધા સિવાય છૂટક્યો નથી. હું વાત ગમે તેવી કરીશ પણ આ તો પ્રત્યક્ષ અને પ્રગટના જે ઉપાસક છે તો સીધું જ સમજશે, એને કાંઈ ત્રહું બાંગું સમજાય છે. અને આમ નિર્ધાર કરીને મહારાજે વાતને અટકાવી નહીં, મહારાજ વાતને ચાલુ ને ચાલુ જ રાખી. મહારાજ કે જે મારો આશ્રિત છે એમણે ધ્યાનનું અંગ પાડવું, કારણ કે ધ્યાન છે ને એ વાસનાને ટાળવા માટે સર્વશ્રેષ્ઠ માધ્યમ છે એમ મહારાજે કાર્યાણીના 12મા વચનામૃતમાં કીધું. મહારાજ કે ગમે તેવી વાસના હોય, કેવી ગમે તેવી વાસના હોય, કારણ શરીર સાથે આમ એકમેક થઈ ગયો હોય, એક રસ થઈ ગયો હોય. મહારાજ દ્રષ્ટાંત આપ્યું, કેવું દ્રષ્ટાંત આપ્યું મહારાજ કે જેમ આંબલ્યની સાથે એની ઉપરની છાલ આમ એકમેક થઈ ગયો હોય, એને ગમે તેમ કરો તો ઉખડે નહીં, પણ એ આંબલ્યાને જો શેકવામાં આવે તો તરંત ઉખડી જાય. એમ મહારાજ કે જીવની સાથે કારણ શરીર વાસના એકમેક થઈ ગઈ છે, કોઈ રીતે જુદી પડે તેમ નથી, પણ એને જુદી પાડવા માટે બે અગ્નિ વાપરવા પડે. કયું, કયા બે અગ્નિ? તો એક તો ભગવાનનું વચન, બીજું ભગવાનનું ધ્યાન. ભગવાનની આજ્ઞામાં ખબરદાર બનીને મંડે અને ભગવાન સ્વરૂપનું ધ્યાન કરે તો મહારાજ કે ગમે તેવી વાસના હોય તો પણ નાશ પામી જાય છે. એટલે મહારાજ આપણે વિશેષ કરીને એ અહીંયા જોવાનું છે કે મહારાજ ધ્યાનનું પ્રતિપાદન કર્યું છે, માટે ભગવાનના ભક્તને ધ્યાનનો અભ્યાસ રાખવો, થોડું ઘણું પણ ધ્યાન કરવું. અને ભક્તો ધ્યાન કરતા કરતા ઓટોમેટિક એમાંથી સુખ આવશે ને પછી કેવું નહીં પડે. જે વસ્તુમાંથી સુખની પ્રાપ્તિ થાય એમાં માણસની સહજ પ્રગતિ થાય થાય ને, સહજ છે ને. દાખલા તરીકે તમે આ પંગતમાં અત્યારે તમને પીરસાતું હોય ને તમે આ બુફે ભરી લીધું હોય અને એમાં તમે જમવાની શરૂઆત કરી અને એમ લાગ્યું શાક બહુ મીઠું છે, દાળ ખારી થઈ ગઈ છે, તો બીજ ફેરી લાઇનમાં તમે ઊભા રહો, પેલો દાળનો ડોયો લાંબો, નહીં 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 નહીં, શાક આપ, સમજાય કેમ? એમ તો કે શાકમાંથી સુખ આવ્યું, દાળમાંથી દુઃખ આવ્યું. તે જેમાંથી દુઃખ ઉપજે એ જીવાતમાં કોઈ દી કરે નહીં, તો ભગવાનનું ધ્યાન કરતા જિંદગીમાં કોઈ દી દુઃખ ઉપજે નહીં, એમાંથી સુખ જ ઉપજે. એટલે જો ધ્યાનનો અભ્યાસ પાડશે તેમાં સુખ થશે, સુખ થશે એટલે ઓટોમેટિક લાઈન આગળ મળે રાખશે. એટલે ધ્યાનનું પ્રતિપાદન મહારાજે ખૂબ કર્યું છે. મારાના સમકાલીન સમયમાં પણ બહુ બહુ સંતો ભક્તો ધ્યાની થયા. રામાનુજ સ્વામી એમ જ કહેતા કે તમને જાજુ ન આવડે કાંઈ નહીં, ભગવાન નખંડ સંભાળજો, ભજન કરજો, ધ્યાન કરજો, આટલું કરશો ને તો ટાઢું હિમ થશે એમ કહે, પોતાનો હાથ લઈને પોતાની ભક્તનો હાથ લઈને પોતાની છાતી પર મૂકતા જો આવું ટાઢું હિમ થશે. એટલે ભગવાનનો ભક્ત ધ્યાનનો અભ્યાસ પાડે તો અવશ્ય, પણ ધ્યાન કરવા માટે સ્વામી વાતમાં લખ્યું પહેલાં 50 માળા એકાગ્રવૃત્તિથી ફેરવે એને પછી ધ્યાન થાય. જેને ધ્યાનનો અભ્યાસ પાડવો એના માટે ભક્તો થોડીક ભલામણ કરો, એક તો એને આસન જીતવું પડે, જેને ધ્યાન શીખવું હોય અને એક તો આસન શીખવું પડે. બીજા નંબરમાં જેને ધ્યાનનો અભ્યાસ પાડીને આગળ જવું હોય એને જરૂર કરતાં વધારે કોઈ વાતનો પ્રોગ્રેસ ન કરવો, એણે જગતની આઘી પાછીમાંથી તો સો ગાંવ દૂર રહેવું. કોઈક પેલો આમ કહેતો હતો ને આમ કહેતો હતો, એમાંથી 100 ગાંવ દૂર રહે એને ધ્યાન થાય, ન તો ધ્યાન કરવા કદાચ આંખ મીચે પણ આખો દાડો જે આગી પછી કર્યો તે અંદર આગી પછી જ હાલે, સ્થિર થવા દે નહીં. જેમ વેગે વહેતા વારીમાં પ્રતિબિંબ ન ભાસે રે તેમ ડગ મગે દિલ જ્યાં લગી નવ બ્રહ્મ પ્રકાશ રે. મુક્તાનંદ સ્વામીના શબ્દો છે. વેગે વહેતા વારીમાં પ્રતિબિંબ ન ભાસે છે. વારી એટલે પાણી, વેગમાં પાણી જાતો એમાં તમે પ્રતિબિંબ જોવા જાઓ તો સ્પષ્ટ દેખાય નહીં. તેમ ડગ મગે દિલ જ્યાં લગી નવ બ્રહ્મ પ્રકાશ રે. એમ જ્યાં સુધી મન આગુ પાછું આગુ પાછું થઈ રાખે, સંકલ્પ વિકલ્પ કરી રાખે, ત્યાં સુધી ધ્યાનનું સુખ આવવા દે. એટલે એમને જરૂર પૂરતો જ વ્યવહાર કરવો, જરૂર કરતા જરાય આગી પાછી કરવી નહીં. અને જેને ભગવાન ભજવા એવા ભક્તોએ નક્કી જ કરવું કે જિંદગીની અંદર છોકરાઓ કમાવા થઈ જાય અને વ્યવહાર હંબલ એટલે આપણે એમાંથી છૂટું થઈને ભગવાન ભજવા. અને આ તો કરવું જ પડશે ને, શીખવું જ પડશે. શી ખાતરી છે કે કયો દિવસ અંતિમ દિવસ હશે? અને થોડું ઘણું કાચું રહી ગયું, ભલે થોડુંક જ કાચું રહ્યું, થોડુંક કાચું રહ્યું, અહીંયાથી જવાનું થયું તો કાં તો બદ્રિક આશ્રમમાં તાપ સહન કરવો પડશે, કોઠા બોરા ખાય ખાય હેરાન થવું પડશે, અને કાં તો સ્વેદીપમાં હાવ લુખા કોરે કાટ, ત્યાં તો કોઠા બોરાય નથી, બોલો એ દિશામાં જવું પડશે. માટે તૈયારી ભગવાનના ભક્તની પૂર્ણ હોવી જોઈએ. અમુક સમય થાય એટલે પાછું વળી જ જવું, વળી જ જવું. અને એમ અમુક સમય કહો એટલે ઠામકું વળી જવું, બાકી એવું નથી કહેતો યુવાનો ન કરવું. એમ આની તૈયારી તો ખબર નથી કે આપણે યુવાનીપણમાંથી વિદાય લેવાના છે, પ્રૌઢપણામાંથી કે વૃદ્ધાપણામાંથી, ક્યારે તૈયારી થાય કાંઈ નક્કી નથી. મોત જબ તુજે આવાજ દેગી તબ ઘર સે બહાર નીકળના પડેગા. એક દાડો અચિંતા મોત આવી જાય અને અધૂર રહી જાય તો અધૂરું જ રહે. માટે ભગવાનના ભક્તને એની વાટે રહેવાય નહીં. થોડોક ધ્યાનનો અભ્યાસ શરૂ કરી દેવો ત્યારે એને ખબર પડે કે આપણે કયા લેવલે છીએ, કયા લેવલે છીએ. એટલે જેને ધ્યાનનો અભ્યાસ પાડવો એને જરૂર કરતા જાજો વ્યવહાર નહીં, જરૂર કરતા જાજી વાત નહીં, બહુ સરળથી સરળતાથી જીવન જીવવું, આગી પાસે નહીં, કોઈના કોઈ પણ બાબતમાં પડવું પણ નહીં. એમ કોઈની તમે કોઈની બાબતમાં પડવા જાઓ અને એનું તમે સાંભળો, ઘણા વર્ષ પહેલાં મૂળી દેશમાં ઘટના ઘટી ગયેલી. એક સાધુએ એને કાંઈક સંકલ્પ વિકલ્પ થતા હશે, 125 વર્ષ પહેલાની વાત છે, સંકલ્પ વિકલ્પ થતા હશે અને તે બીજા સાધુને કીધા કે મને તો આવા ગાઢ સંકલ્પ થાય છે. હવે મન છે અને એમાં ક્યારે રજો ગુણવત ગાઢ સંકલ્પ થઈ ગયો, એને પેલા સાધુને કીધા મને આવા ગાઢ સંકલ્પ થાય છે. તે જેને કીધા સાંભળી ન હોય એના મનમાં થયું કે આવા ગાઢ સંકલ્પ થાય છે, તે સહન ન કરી કે તેને મારો કુવામ ધુબકો સાંભળનારે અને આત્મહત્યા કરી નાખી કે આને આવા ગાઢ સંકલ્પ આપણા ક્યાંથી ટળે એમ માની અને કુવામ ધુબકોમાં આત્મહત્યા કરી ઓલ્યા ને તો પછી ભજન કર્યું, ગાઢ સંકલ્પ બંધ થઈ ગયા. ગાઢ સંકલ્પ કેનારને બંધ થઈ ગયા જેને સાંભળે ઠમકો ગયો. કહો માટે કહું છું, જેને ધ્યાન કરવું, જેને મોક્ષના પથે આગળ વધવું, એને કદી પણ એમાં પડવા પ્રયાસ કરવો નહીં. જગતનું આ જાણી લો, આ જાણી લો, આ જાણી લો એવો કોઈ વિચાર કરવો નહીં. જેટલું વધારે તમે જાણશો એટલા ભગવાનથી તમે દૂર જાશો. કારણ કે આપજો જન્મથી બધું જાણી જાણીને અંદર કદડો ભર્યો છે, આ ફેરી તો કદડો કાઢવાનો છે. અને બહુ સાચું કહું, તમે કોઈને યારે ટેલિફોનમાં વાત કરો તો જરૂર પૂરતી જ કરો, અમુક અમુક તો એક ઇંચ કામો ને એક દોઢ હાથ લાંબુ કરે, કહો એવું લાંબુ લાંબુ ચોળી 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 કરે, એવું ચીકણું કરી દે. બોલો વ્યવહાર છે ભાઈ, કરવો પડે, પણ કરવા જેટલો જ કરવો, એમ લાંબી જરાય વાત નહીં. અને જરૂર કરતા કોઈની ઘરે બેહવાય ન જવું, વધારે કામ વિના બેહવા ન જવું, કામ વિના કોઈ દી સામે ખાલી બસ એમ નવરો બેઠો ફોન કર્યો, કેમ છો, મજામાં છો, કીધી આવ્યા તમે ગયા હતા, મને તો સાંભળ્યું સૌરાષ્ટ્ર ગયા છો, કીધી આવ્યા કે કેમ છે, ધંધા પાણી કેમ હાલે છે, બરાબર હાલે છે, હવે એનો ધંધો ગમે એવો હાલે એમ તારે હું લેવા દેવા. આવા ખોટા ફોન કરવાની આદત પાડવી જ નહીં. અમુક અમુક તો પાછા હોશિયાર બહુ મિસ કોલ કરે, મિસ કોલ કોને કહેવાય અમને હમણાં ખબર પડી, મિસ કોલ કરે એટલે ખર્ચો ન થાય અને પછી સામે થયા પછી અડધો કલાક ફોન કરે, ક્યાં વાંધો હોય, હવે જે થવાનો એની થાય. અને આ પાસ નવરો હતો એટલે કર્યો, કારણ કે મિસ કોલ ત્યારે કરે, નવરો હોય ત્યારે ઓલાનું કામ બગડે તો બગડે, આને તો કાંઈ કામ છે નહીં. જેને ધ્યાન કરવું હોય, જેને ભજન કરવું હોય, એને આ બધા કુલક્ષણ છે યાદ રહે, આ બધા કુલક્ષણ છે એ ભજનમાં જબરા અવરોધરૂપ છે. આવા કુલક્ષણ જ આપણને ભગવાનમાં હેત ન થવા દે, ભગવાન આચાર્ય મહારાજ એના સંતો એના ભક્તોમાં હેત ન થવા દે અને આપણું હૃદય દૂર દૂર જ રાખે. કારણ કે જગતની વાત તો જગતની જ વાત છે, એમાં કોઈ દી હારું નીકળે જ નહીં. સ્વામી વાતમ લખ્યું, સ્વામી ક્યાંય સુરતનો ખાડો ગમે તેમ કરે તો સુધરે અને એમ જ કઈ સારું નીકળે, તમે બહુ બહુ તો શું કરો, એમાં માનો ગ્રેનામેન્ટ લગાડી દો તમે બહુ બહુ કરો તો, પણ અંદર થોડી કસ્તુરી ભરી વિષ્ટા જ છે. એમ જગતના વ્યવહારમાં જગતની વાતમાં વિષ્ટા જ છે એમ માનવું ભગવાનના ભક્તને, એમાં કોઈ દી પડવું નહીં. તેવ જ એવી પાડવી કામ શું કામ, એમ જરૂર કરતા કોઈ ફોન કરવો નહીં. હા, તમે ભગવાનના સંતની સાથે ફોન કરો, ભગવાનના ભક્ત સાથે ફોન કરો અને સત્સંગની બે વાત કરો તો બરાબર છે. એમાંથી બળ મળે, જાણવા મળે ભગવાનને કેમ પામવા. પણ એ સિવાય નહીં, નતર પછી આમ તો ભગવાનના ભક્તને બાને, ભગવાનના સંતને બાને ફોન કરે, પણ તો આદત ઓલી પુરાની છે ને. કેમ છો સ્વામી? સારું છે, સારું સારું. ત્યારે ભગત કેમ છો? મજા આવે સત્સંગનું? કેવું સુખ આવે છે? ત્યારે કથા વાર્તા હું આવે બે એક વાત કરીને વળી પાછો ત્યાં ત્યાં વયો જાય. બોલો, વળી પાછો શરૂ કરી દે ત્યારે હમણાં તમે નવું કારખાનું કરી દેવાનું કેમ થયું? ત્યારે એ બરાબર હાલ્યું, બરાબર હાલે છે, કેટલી કમાણી થાય છે. તો તમે ઓલો ફ્લેટ લેવાનું તને કેમ થયું? તો ટોકન આપ્યું કે ન આપ્યું? એ નથી આપ્યું તારે લેવો. આ બધી આદતને કાઢી નાખવી. જેને ધ્યાન કરવું છે, જેને ભજન કરવું છે, જેને કરવું જ નથી ને એ જ કરવું, એને કરવાની છૂટ તમને એ કરે જ રાખો. ધબધબાટે બોલાય રાખો, કારણ કે ટાઈમ કેમ કાઢવો? ભગવાનનો ભગત તો ભજન કરીને ટાઈમ કાઢે, આગી પાછી કરીને કાઢે. અને મહારાજે ત્યાં સુધી લખ્યું, મહારાજ કે એવો ભગવત ભક્ત હોય, કામ ક્રોધ લોભ આદિકનો એક સંકલ્પનો ઉઠતો હોય એવો હોય એમ, પણ મહારાજ કે ગ્રામ્ય વાર્તામાં જોનું મન જાય તો ગ્રામ્ય વાર્તાની અંદર મન જાતા મહારાજ કે જેમ ખારાપાટની ભૂમિ હોય પણ એમાં એક બીજનો ઉગતો હોય, પણ એમાંથી પછી મોટા પૂર થાય અને એમાંથી કાપ ઢસડાય આવે, કાપ ઢસડાય તો એની અંદર બધા બીજ આવે અને પછી એમાંથી કોટા ફૂટે અને મોટા મોટા ઝાડ થાય. એ મહારાજ કે કામ ક્રોધ લોભાદિકનો એક સંકલ્પ નહીં ઉઠતો, પણ ગ્રામ્ય વાર્તા જો કરશે તો પછી એમાંથી ગ્રામ્ય વાર્તા રૂપી કાપ ભરાશે અને પછી એમાં કામ ક્રોધ લોભાદિકના મોટા મોટા ઝાડ થશે. માટે ડાહ્ય પુરુષ જેને ધ્યાન જ કરવું છે, આપણે મુખ્ય વાત એ છે ધ્યાન કરવું, જેને ધ્યાન જ કરવું છે એને સતત અનુસંધાન રાખ્યું જોઈએ, એને ધ્યાન થાય, ન તો ધ્યાન થાય જ નહીં, શક્ય જ નથી. એમ કરવા જશે ધ્યાન ને થઈ જશે બીજું, કરવા જશે ધ્યાન ને થઈ જશે બીજું. જેને ધ્યાન કરવું છે, જેને ભજન કરવું અને હંકેલવા પ્રયાસ કરો. કોઈ કોઈની વાત કહેવાય ફલોણ આમ છે તો ભાઈ મને કાંઈ મને એમાં ખબર ન પડે, મને ભજન કરવા દે, એક જ ફેરી ના પાડવી પડશે, બીજી વાર જીવશે ત્યાં સુધી નહીં આવે. પણ આ તો માનો માળા ફેરતો ને કોઈક આવ્યો ફલાણું આમ આમ છે, માળા અડફલે નેઠી મૂકી દે, અથવા તો પછી માળા માળાના સ્થાને અને કોળી જાય, અડધો કલાક ને કલાક કેમ વહી જાય ખબર ન પડે. આપણા મનમાં થાય બેઠે બેઠે સત્સંગ કરે, પણ જેટલું કરે એટલું કુસંગ કરે. પછી કોઈ દી ધ્યાન થાય અને ધ્યાન થાય એના માટે ઈલાજ એ જ છે, ભગવાનનો ભક્ત હંકેલે. જો એવું નહીં માનતા વ્યવહાર ન થાય, વ્યવહાર તો ધ્યાની પુરુષો પણ મોટા મોટા વહીવટો અને મોટા મોટા રાજ્યો ચલાય ધ્યાની ભક્તોએ પણ. પણ એનું કામ કેવું ટુ ધ પોઈન્ટ હોય, મારું એટલું કામ છે એટલો વ્યવહાર છે એટલો કર્યો પછી પડતો મૂક્યો, હવે ઠાકોરજી સંભાળશે. એવી જેને આદત પડે, જરૂર કરતાં એક શબ્દ વધારે નહીં, જરૂર કરતાં બીજો ટાઈમ કાઢે નહીં, ખાલી આટા મારવા જાય નહીં, વગેરે વગેરે તેઓ જે નીકળે છે એને ધ્યાન થાય. એટલે મારા અહીંયા પહેલી વાત તો આપણે એ જોવાની, મારા ધ્યાનનું પ્રતિપાદન કરે છે, ધ્યાનની મહત્વતા ગાય છે, ભગવાનના ભક્તિને ધ્યાન કરવું. પછી મહારાજ એવું કહે છે, રાધિકા છે તેવા જે શ્રી કૃષ્ણ ભગવાન ત્યાંનું ધ્યાન કરવું. આમ કેમ કીધું? આવી મારા ધ્યાનનો બેકગ્રાઉન્ડ ત્યાં રજૂ તો કરતા હશે, ધ્યાની બનાવવા પ્રયાસ કરતા હશે, ત્યાં તો કોઈ પરોક્ષના ભક્તો આવીને બેસી ગયા. પછી મહારાજના મનમાં થયું છે, આને વળી હું મારા ધ્યાનની વાત કરીશ તો આ બધાને ડગલા ચોકી જાય, આ પહેલા વહેલા આવ્યા છે, એના કરતાં ભલે નહીં બેઠા, ધ્યાનની વાત કરું તો સમજનારો તો સરખું જ સમજશે, અને એને આ પડશે તો વળી પાસે આવશે, સત્સંગમાં આવવા મળશે, સત્સંગમાં આવવા મળશે તો પછી આ મારા સંતોન ભક્તો દાખલો કરીને એને મારું સ્વરૂપ ઓળખાવી દેશે. આમ નિર્ધાર કરીને મહારાજ વાત કરી, રાધિકા સહિત શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કરવું. બીજા નંબરમાં મહારાજ ધ્યાનની પદ્ધતિ શીખડાવે છે, યાદ રાખો ધ્યાનની પદ્ધતિ શીખડાવે છે. એટલે ભક્તની સ્થિતિ કેવી હોવાની? સાધન સ્થિતિવાળી. કેવી? સિદ્ધ સ્થિતિ નથી ભક્તની. કેવી છે? સાધન દિશા છે. તો સાધન દિશામાં સાંગ ધ્યાન મહાકઠણ પડશે, સમજાય છે? સાંગ ધ્યાન મહાકઠણ પડશે, એમાં કાંઈ નથી. ઉપાંગ ધ્યાન એના કરતાં થોડુંક સરળ છે. ઉપાંગમાં શું છે કે વસ્ત્ર અલંકાર વગેરે વગેરે માધ્યમ છે, પણ એના કરતાં સપાર્શ્વ ધ્યાન વધારે સરળ બનશે. કારણ કે સપાર્શ્વ ધ્યાન આવે તો ભક્ત ભગવાનની સેવા કરી રહ્યા છે, ભગવાનને પાણી પાય છે, ભગવાનને જમાડે વગેરે વગેરે વસ્તુ ભેગી થઈ જાય. તો જેને અવલંબન કરી એ ક્રિયા, આપણે ઇન્દ્રિયો અંતઃકરણ બધા માઇક છે, એને કંઈક કરવા જોઈએ છે. અને શું જોઈએ? એને કંઈક કરવા જોઈએ છે, એમને ભગવાનને સંભાળવા તૈયાર નથી. તો સપાર્શ્વ ધ્યાનમાં ઇન્દ્રિયો અંતઃકરણનો આહાર મળી રહે, ઇન્દ્રિયો અંતઃકરણને મનન કરવાનો વગેરે વગેરે સમય મળશે. ભગવાનનો ભક્ત ભગવાનની સેવા જે વિધિ રીતે કરી રહ્યો છે એટલે એના અંતઃકરણને એમાં આગુ પાછો થવાનો ટાઈમ મળશે, એટલે એને ગમશે. શું થશે? એને ગમશે, એટલે એને એ ધ્યાન ગમશે, એટલે ધ્યાન કરવા માંડશે. ધ્યાન કરવા માંડશે, પોઝિશન કેવી થાય? એનું અંતઃકરણ નિર્મળ થશે. અંતઃકરણ નિર્મળ થશે એટલે ઓટોમેટિક એ ઉપાંગ ધ્યાનમાં જશે. ઉપાંગ ધ્યાન પણ એનું સિદ્ધ થશે. સુંદર સુંદર વસ્ત્ર અલંકાર ભગવાનને ધારણ કરે ત્યાં મજા આવશે, એટલે એમાંથી પણ પ્રતિલોમ થશે. પછી એનું સાંગ ધ્યાન થઈ જશે, એ પોઝિશને પહોંચશે. મારાને સર્વ કોઈને સાંગ ધ્યાને જ પહોંચાડવા છે. અને અક્ષરધામની અંદર ચાર પ્રકારના મુક્ત છે. કેટલા પ્રકારના? ચાર મુક્ત છે, એમાં પણ સાંગ ધ્યાન વાળા બધા કરતા શ્રેષ્ઠ છે. એક મુક્ત એવા છે, એટલે એક મુક્ત માને એક સમુદાય મુક્તનો એવો છે કે મહારાજનું દર્શન કરે છે, સાથે કોટાન કોટી મુક્તોનું પણ દર્શન કરે છે. એવો એક સમુદાય છે, જે સમુદાય માટે આપણે સલીલ ધ્યાન પ્રક્રિયામાં જોડાયેલા સમુદાય જેવો કહેવાય, એવો એક 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 ભક્ત સમુદાય છે. બીજો એના કરતાં થોડો શ્રેષ્ઠ છે, એ મહારાજનું ધ્યાન કરે છે, મહારાજના દર્શન કરે, સાથે સાથે અનાદિના જે અનંત મુક્તો છે એના સાથે સાથે એના દર્શન થાય છે. આ બીજી કક્ષાનો મુક્ત છે. એક એના કરતાં શ્રેષ્ઠ છે, એને ફક્ત મહારાજના દર્શન થાય છે, પણ મહારાજના દર્શન કરતાં કરતાં મનમાં એમ રહે છે હું છું, હું અને મહારાજ બે છીએ, એવો એને સંકલ્પ રહી રાખે. એ ત્રીજા નંબરનો મુક્ત છે. જે વચરામૃત ગઈકાલે આપણે પ્રથમનું ત્રીજું વાંચ્યું હતું, ભગવાનના ભક્તને ચરિત્રો વગેરે વગેરે યાદ રાખવું, એ આવા મુક્તની વાત છે કે જેને હું પણ બચ્યું છે. સમજાય છે? ધ્યાન ભગવાનનું કરે છે, ભગવાનના દર્શન થાય છે, પણ હું પણ હજુ બચ્યું છે, હું પણ બચ્યું છે. માટે મહારાજ કે સંતો ભક્તો અમારા ચરિત્રો યાદ રાખવા રખે ને, હું પણ છે એટલે અહંકાર, હું પણ છે એટલે દેહાભિમાન છે. દેહાભિમાન છે તો શક્ય છે ક્યારેક દેહમાં લેવાઈ જાય તો એને ભગવાનની મૂર્તિ ભૂલાઈ જાય, તો અંત સમયે મૂર્તિ ભૂલાય તો એ નુકસાની જાય. એ નુકસાની ન જાય એટલા માટે એને વગેરે વગેરેને સંતો ભક્તો ચરિત્રો વગેરે હંભાર રાખવા, જેથી કરીને મૂર્તિ ભૂલાણી હોય તો વળી પાછી યાદ આવી જાય. જો ત્યાં હું છું એવું એને અનુસંધાન રહે છે, પણ અહંકારયુક્ત નથી, કારણ કે ત્યાં જે મુક્તના શરીર છે કેવા છે? ચૈતન્ય છે. ત્યાં માયાનો ગુણ છે જ નહીં. પરંતુ તેમ છતાંય હું અને ભગવાન બે છીએ, દ્વૈતભાવ એને ઊભો રહે છે. માટે ત્રીજા નંબરનો ભક્ત છે, એના કરતાં શ્રેષ્ઠ લેવલનો જે ભક્ત છે એ અદ્વૈત ભાવને પામી જાય છે. અદ્વૈત ભાવને પામી જાય છે માને યાદ રાખજો, અદ્વૈતનો મતલબ એવો નથી થતો કે પોતે એક જ બની જાય એમ નહીં, પણ પોતાના દેહનું અનુસંધાન નથી રહેતું, હું પણ ભૂલી જાય છે અને એક ભગવાનના સ્વરૂપમાં ત્રબોળ બની જાય છે. અદ્વૈત એની ભાવના એની અદ્વૈતની થાય છે, પરંતુ તેમ છતાં રહે છે તો દ્વૈત જ. સમજાય છે? દ્વૈત હોવા છતાં અદ્વૈતની એને ભાવના થઈ જાય છે, એને અનુસંધાન પોતાની શરીરનું બોડીનું રહેતું નથી, ભગવાનમાં તરબોળ બની જાય છે. એટલે બીજું કાંઈ છે એવું અનુસંધાન જ નથી. એ શ્રેષ્ઠ કક્ષાનો ભક્ત જેને સાંગ ધ્યાન કહેવામાં આવે છે. જ્યારે આ સ્થિતિને પામ્યા પછી પણ એને હું નથી, હું છું એ ખબર નહીં હોવા છતાંય પણ એ પોતે અસ્તિત્વમાં તો હોય છે, ને તો પાછો અદ્વૈત મત સિદ્ધ થશે. વિશિષ્ટ અદ્વૈત મત ઉભો નહીં રહે. આપણો મત પાછો કયો છે? વિશિષ્ટ અદ્વૈત મત છે. ઘણા બધા ભક્તો પૂછે એટલે પ્રશ્નનો ઉત્તર આરોહ આપી દઉં કે વિશિષ્ટ અદ્વૈત મત કોને કહેવાય. જગતમાં બહુ બહુ બધા મતો પ્રવર્ત્યા છે, દ્વૈત છે, અદ્વૈત છે, દ્વૈતાદ્વૈત છે, શુદ્ધાદ્વૈત છે, બહુ બધા મતો છે, પણ આપણો મત કયો છે? વિશિષ્ટ અદ્વૈત છે. વિશિષ્ટ અદ્વૈત માને સંધિ વિચ્છેદ કરો તો વિશિષ્ટ અદ્વૈત ભગવાન કેવા છે? અદ્વૈત છે. અદ્વૈત એટલે એક જ, અદ્વૈત જે શુદ્ધ અદ્વૈત જે મત છે શું કે એમ જ કહે છે કે એક જ ભગવાન છે, બીજું કાંઈ છે જ નહીં. આપણો મત પણ એમ જ કહે, ભગવાન એક જ છે, ભગવાન એક જ છે, પણ એની જેવા એક જ છે. આપણો મત કેવો છે? એની જેવા એક જ છે, એના સિવાય બીજું નથી એમ નહીં. છે તો ખરું, જીવે છે ને ઈશ્વરે છે, જીવે છે ને માયા છે, એના સિવાય છે તો ખરું, પણ એના જેવું નથી. એના જેવા એક જ છે, એના જેવું બીજું કાંઈ જ નથી. તો જીવ ઈશ્વર શું છે? તો કે એના વિશેષણ છે, ભગવાન વિશેષ્ય છે. માટે આપણો મત છે વિશિષ્ટા દ્વૈત છે. વિશિષ્ટ રીતે ભગવાન અલગ છે, અલગ છે, એક છે, પણ જુદી રીતે એક છે. જુદી રીતે માને એના જેવું બીજું નથી, એવી રીતે ભગવાન એક છે, એના છે બીજું બધું છે તો ખરું, એવું આપણો વિશિષ્ટા દ્વૈત મત છે. તો એ આપણે વાત એ જોતા હતા કે સાંગ ધ્યાન છે એ સર્વ કરતા શ્રેષ્ઠ હોવા છતાંય મહારાજે સપાર્શ ધ્યાન બતાવ્યું છે. અહીંયા મહારાજ કે રાધિકાએ સહિત ધ્યાન કરવું, એનો મતલબ કે મુક્તો વિટાયા થકા ભગવાન બિરાજમાન છે એવું ભગવાનના ભક્તને ધ્યાન કરવું, અને ધ્યાન કરતા કરતા મૂર્તિ ન દેખાય તો ધ્યાન કરે રાખવું. એનો મતલબ ધ્યાન કરતા કરતા, શક્ય છે કે ધ્યાન કરવાની શરૂઆત કરીને તરત કાંઈ સીધું ન આવી જાય, કઠણમાં કઠણ સાધન છે. મહારાજ કે તમને કઠણ લાગે ને મનમાં થાય કે આમાં સફળતા નહીં મળે તો અમારા વચને કરજો, આંધળું ક્યાં જીગજો. બોરિંગ કરે પાણી આવશે આશા હોય, આવે એવું નક્કી ન હોય તો એનાથી લાખો રૂપિયા ખર્ચતા? તો પછી મહારાજ કે અમે તો તમને કહીશ આવશે જ, આવશે જ, તમે દાખલો કરી રાખો, સતત મહેનત કરી રાખો, ધ્યાન કરી રાખો, તો ધ્યાન કરતા કરતા એક દાડો તમારી પોઝિશન એવી નિર્માણ થશે કે તમને જે સિદ્ધ કરવું છે, મારી મૂર્તિ સિદ્ધ કરી, પહેલાં તમને સપાર્ષદ દર્શન થશે, સપાર્ષદમાંથી પછી ઉપાંગ ધ્યાને જશો, પછી તમે સાંગ સુધી પણ પહોંચી શકશો. એટલે સ્પષ્ટ આ વચનામૃતનો મત એવો છે, મારે ધ્યાનનું બહુ પ્રતિપાદન કરે, ધ્યાન મારને ખૂબ ગમે છે, માટે ભગવાનના ભક્તને ધ્યાન કરવું. અને ધ્યાનમાં સાંગ ધ્યાન શ્રેષ્ઠ છે, પણ સાંગ ધ્યાન જો તમારીથી ન થઈ શકે તો તમે સપાર્ષદ ધ્યાન કરશો તો પણ બાધરૂપ નથી. ભગવાન બિરાજમાન છે અને પાર્ષદો એની સેવામાં છે, એવું તમે ધ્યાન કરો દોષરૂપ નથી. એટલો જ કહેવાનો મત આ વચનામૃતનો છે, એના સિવાય બીજો કોઈ મત નથી. પણ મહારાજ કે હિંમત હારી જઈને ધ્યાન મૂકી ન દેવું, એવી રીતના જે આગ્રહવાળા છે તેની ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે. ધ્યાન સિદ્ધ ક્યારે થાય? દાખલો કરતા 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 ભગવાનની કૃપા જ્યારે ઉતરે ત્યારે દાખલો સફળ થાય છે. મહારાજ કે દાખલો જ્યારે તમે કરશો ત્યારે અમે તમારા ઉપર કૃપા કરશું, કૃપા કરશું એટલે તમારું કાર્ય સિદ્ધ થશે. અને એવી ભક્તિએ કરીને ભગવાન એને વશ થઈ જાય, ભગવાન એને વશ થઈ જાય, ભગવાન એને વશ થઈ જાય, માને ભગવાન એને આધીન બની અને પછી આ સ્વામી બની જઈને સેવક બની જાય, એમ વશપણું તો એવું હોય ને, વશ થઈ જાય છે માને ભગવાન પછી ભક્તનો ત્યાગ કરતા નથી. ને તો માયા ભક્તને ભગવાનની પાસે જતા વિખોટો કરી નાખે, પણ આવું ધ્યાન કરીને અમારી મૂર્તિ જ્યારે સિદ્ધ કરીએ છીએ પછી અમે એને એટલી મદદ કરશું કે માયાને ફાવવા દેશું નહીં, માયા એ ભક્તને અમારાથી દૂર કરી શકશે નહીં, અને અખંડ અમે એને હારે રહેશું, એ અમારી હારે રહેશે, એવી પોઝિશન નિર્માણ થશે. ઇતિ વચનામૃતમ પાંચમું થયું. સહજાનંદ સ્વામી મહારાજની